ಭೇದನಂ ಸುಖ ಸಂಪತ್ ಕರುಣಾನಿಕೇತನ ವ್ರತದಾನ ತಪಕ್ರಿಯಾಫಲಂ ಸಹಜಾನಂದ ಗುರುಂ ಭಜೆ ಸದಾ ವರ್ಣಿವೇಶ ರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸ ರುಚಿರ ನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮರ ಮುದಾ ಧರ್ಮನಂದನ ಮಹಂ ವಿಚಿಂತಯೇ ನೋಧಾರಾ ನಯಾಧಾರ ಶ್ರೀ ಹರಿ ಮನೆ ಸರ್ವೇ ಸುಖ ದೇನಾರ್ ನಾವಲಿಯಾವರನಾಥ ಜೀ ಸದಾ ಮಮ ಹಯ್ಯೇ ವಸ್ನಾ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನೀಲಕಂಠಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನ್ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜ ಜಯ. ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಮಿಲೆ ಮೋಯೆ ಸಹಜಾನಂದ रग गोचर होय खिरत दयानि धे
रग गोचर होय खिरत दयानि
धे ओ जग गोचर होय फिरत दयानि धे
रग गोचर होय खिरत दयानि धे
अक्षर धामक धानी
हरियंतर्यामी
ओ
सहजानंद स्वामी
महाराज की जय।
हवे थोड़ी वार भगवानना प्यारा नामने सहारे महाराजनी मूर्तिमां आपणे बधाए अति हेतथी जोड़ावुं छे।
स्वामीनारायण 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 हो
અવગુણ ન જોવા અને ગુણ જોવા એ શ્રેષ્ઠ થાય।
સરસ।
ભગવાનના દાસના દાસ થઈને તે જ ગમે છે ભગવાનને।
દાસ પણ પુરુષોત્તમને બેસાડવાનું ફાઉન્ડેશન છે।
શાબાશ।
જેમ ગ્રસ્તને દીકરાના દીકરા બહુ વાલા છે એમ ભગવાનને દાસના દાસ બહુ વાલા લાગે છે।
સરસ।
દાસપણું અને સાધુપણું એ બે મોટા છે અને બે સદગુણોની શોભા છે।
વાહ વાહ।
મરવું અને દાસ થવું બે સરખું છે।
સાબાશ।
દાસત્વમાં બધા ગુણ સમાઈ જાય છે।
સરસ।
કાલે ગુરુજી કે અત્યાર સુધીનો અમારો અનુભવ એ છે કે જેને ભગવાનને પામવું હોય, ભગવાનને અખંડ અનુભવ હોય, તેને સંતો ભક્તોના દાસના દાસ થઈને રહેવું।
ગુરુજી કે જ્યારે દાસપણું આવે છે ત્યારે તે પુરુષોત્તમને રાખવાની, પુરુષોત્તમને પચાવવાની પાત્રતા આપણામાં આવી કહેવાય।
સરસ।
ગુરુજી કહે કે આપણને પંચ વિષયની પીડા છે એનું કારણ ભગવાનને ભગવાનના ભક્તના દાસ થયા નથી એટલા માટે।
એટલે જ છે દાસ થાય ને એટલે તરત વિષય ફિષય તો ફોચરાને જેમ ઉડે, રે જ નહીં. કેમ જે બધી પંચ વિષયની આસક્તિ અહમને લઈને છે, એને આધારે જ છે. જે માણસ દાસ થાય એનો અહમ ભૂકો થઈ જાય પછી વિષય છે ને આધારે રે.
ભગવાન પોતાની અખંડ વૃત્તિ આપે તેના કરતાં પણ અનુવૃત્તિમાં રહેવું અઘરું છે, કારણ કે અનુવૃત્તિમાં જે ભક્તિ કરે છે તેમાં ક્યારે પણ વિઘન આવતું નથી.
સરસ.
ગુરુજી કહ્યું હતું કે આજ્ઞા અને ઉપાસના એ દ્રઢ કરવી. ગુરુજીએ કાલે વાત કરી હતી કે એક તો ભગવાનની આજ્ઞાનું દ્રઢ પાલન કરવું, બીજું હું દેહથી જુદો આત્મા છું એવું જ્ઞાન દ્રઢ કરવું, અને ત્રીજું ભગવાન સિવાયનું બધું નાશવંત છે, ભગવાન ભગવાનનું ધામ ને ભગવાન અમુક, તો ત્રણ સિવાયનું બધું નાશવંત છે એવો વૈરાગ્ય દ્રઢ કરવો, અને ચોથું ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરવી, અને પાંચમું ભગવાનનું અખંડ સ્મરણ કરવું. અને અને અમે આનાથી પણ એક બધું એવું નવું વિચાર્યું છે કે ભગવાનના ભક્તનું, ભગવાન ભગવાનના ભક્તનું દાસપણું કરવું એ સૌથી શ્રેષ્ઠ અને કઠણ છે. એ જે એવું જે દાસપણું રાખે એનામાં ભગવાન અખંડ વાસ કરીને રહે છે.
ગુરુજી કહ્યું હતું કે આપણને પંચ વિષયની પીડા રહે છે, એનો અર્થ છે કે આપણે જેમ છે એમ દાસ થઈને નથી રહેતા.
સરસ.
ગુરુજી વાત કરી હતી કે જો આપણે મોટા આગળ દાસ થઈને, ગોલા થઈને, ગરીબ થઈને રહીએ તો આપણું જરૂર કલ્યાણ થાય.
સરસ.
ગુરુજી વાત કરી હતી કે જો મહિમા હોય ને તો દાસપણું આવે, નહીં તો દાસપણું આવે નહીં, એટલે મહિમા પહેલા કેળવો એટલે દાસપણું આવશે.
ગુરુજી કાલે વાત કરી હતી કે અન્ય કોઈ પણ સાધન કરતો હોય અને ભગવાન ખોળવા જવું પડે છે, પરંતુ જે દાસનો દાસ થઈને રહેતો હોય અને મારો મહારાજ ખોળતો ખોળતો એની પાસે સામેથી આવે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી મહારાજનો યથાર્થ મહિમા સમજી અને સૌથી વધુ દાસના દાસ થઈને રહેતા હતા, તો તે કોપી ટુ કોપી પુરુષોત્તમ જેવા જ સૌથી મોટા થઈને રહ્યા એવા મહાન બન્યા હતા.
ગુરુજી કે જે જેટલો દાસ થાય એ એટલો સમર્થ થાય છે.
દાસત્વ વિના સામર્થ્ય ક્યાં રાખવી? પુરુષોત્તમની સામર્થ્ય દાસત્વમાં જ રાખી શકાય છે. દાસપણું જ સામર્થ્ય રાખ્યાનું ઠેકાણું છે. બોલો.
ગુરુજી કે ભગવાનના દાસ આપણે થવા નથી તો છીએ, દેવો ઈશ્વરો બધા ભગવાનને આધીન જ છે, પણ આપણે ભગવાનના ભક્તના દાસના દાસ થવાનું છે.
ગુરુજીએ કાયદા સભામાં માગણી કરી હતી કે દાસના દાસ થઈને રહેવું, બે હાથ જોડીને માગણી કરી. સજા.
સરસ.
ગુરુજીએ કહ્યું હતું કે આ માર્ગમાં તો અવળી ગંગા ચાલે છે, જે નાનો થાય એ જ તે મોટો બની શકે છે, જે સેવકનો સેવક થઈને રહે એ જ મહાસામર્થ્યવાન બની શકે છે. માટે જેને મોટા થવાની ઈચ્છા હોય એને હંમેશા નાનાથી નાના બનીને રહેવું.
સરસ.
અખંડ વૃત્તિ રાખવી, બીજા બધા સાધન કરવા એના કરતાં અનુવૃત્તિ શ્રેષ્ઠ કીધી. કેમ જે બીજા બધા સાધન કરે, અખંડ વૃત્તિ રાખે, એમાં તો અહમ વધે ખરું, પણ દાસત્વ પણ આમાં તો અહમના ભૂકા નીકળી જાય.
વાલા ભક્તો, કાલે ઉપલેટાના વીરાભાઈની વાત કરી હતી કે એણે પરમાત્માના સ્વરૂપનું બરાબર ચિંતન કર્યું, ધ્યાન કર્યું, તો એના શરીરમાંથી દોષો મૂર્તિ માન બહાર નીકળી ગયા. શ્રેષ્ઠ એવી આ ભગવાન સ્વામિનારાયણના અંગો અને ચિંતામણી કહીને વર્ણવતી આ કથા છે. સબ વિવિધ પ્રકાર કરી પદ અરુ શિષ્ય પ્રજંત, સો અબ મેં વર્ણન કરું, એક ચિત્ત સુન હું સંત. સંતો, એક ચિત્તથી સાંભળો, ભગવાન શ્રીહરિના વિવિધ અંગોનું હું વર્ણન કરું છું, શિષ્યથી ચરણ સુધી અને ચરણથી શિષ્ય સુધી. સ્વામી, દાસત્વની ભક્તિના અંગવાળા હોવાથી ભગવાન શ્રીહરિનું ચરણથી વર્ણન કરે છે. બધા ભાવથી ધ્યાન ધરજો. प्रथम ही ध्यान चरण को करना एक ही निरात सूरत सो करना चरण को धरना एक ही निरता सूरत सो करना सौ प्रथम लाल प्यारा परमात्मा ना चरण में ध्यान करो
एक ही निरता
एक सूरती अतिशय निरत थईने कहता अति आसक्ति पूर्वक अथवा तो सतत एक ध्यान राखीने भगवानना चरणारविंदनु ध्यान करूँ परमात्माना चरणारविंद भक्तने माटे चिंतामणि छे तीन मही सोल जिन दिव्य जानो स्वास्तिक अष्ट कौन परमानो भगवानना चरणारविंदना सोल चिन्हने याद करो જમણા પગમાં પાનીમાં સ્વસ્તિ પછી અષ્ટકોણ જવ જાંબુર ધરે ખહી જોઈ પાવી પંકજ અંકુશ જુત સોઈ
જવ જાંબુર ધરે ખહી જોઈ પાવી પંકજ અંકુશ જુત સોઈ
કેતુ આદિ નવ ચિન્ બિરાજે કેતુ
આદિ નવ ચિન્ બિરાજે
ઈન લક્ષિત દક્ષિણ પદ છાજે
ઈન લક્ષિત દક્ષિણ પદ છાજે
ઈન લક્ષિત દક્ષિણ પદ છાજે પ્રથમ હી ધ્યાન ચરણ કો ધરના એ કહી નિરત સુરત સો કરના
પ્રથમ હી ધ્યાન ચરણ કો ધરના એ કહી નિરત સુરત સો કરના
એ કહી નિરત સુરત સો કરના સહુ પહેલા શ્રી નારાયણના ચરણારવિંદનું ધ્યાન કરવું તેમાં તે ચરણોની અખંડ સ્મૃતિ રાખવી તે ચરણોમાં દિવ્ય સોળ ચિહ્નો છે જમણા પગના પ્રથમ ચિહ્નો કહે છે પગની પાનીમાં સ્વસ્તિક અષ્ટકોણ પછી જવ જાંબુ ઉર્ધ્વરેખા વજ્ર કમળ અંકુશ અને ધ્વજ આ નવ ચિહ્નો જમણા ચરણમાં છે ને બીજા બે શ્યામ ચિહ્નો છે જશ અર્ધ ચંદ્ર સુરભિપદ જોઈ વ્યોમ ત્રિકોણ ચાપ શુભ હોય સપ્ત ચિહ્ન કલશાદિક જાનો વામ ચરણ મહી પ્રગટ પ્રમાણો ડાબા ચરણારવિંદના સાત ચિહ્નોનું વર્ણન કરે છે સ્વામી મત્સ્ય અર્ધચંદ્ર ગોપદ વ્યોમ ત્રિકોણ શુભ ધનુષ અને કળશ આ સાત ચિહ્નો ડાબા ચરણમાં સ્પષ્ટ દેખાય છે હવે ધ્યાનથી સાંભળો સોળે સોળ ચિહ્નનું ફળ વર્ણવું છું એકદમ ટૂંકમાં ભગવાન શ્રી હરિના જમણા ચરણના ચિહ્નોનું પ્રથમ ફળ બોલું છું પહેલે નંબરે જવ જવનું ધ્યાન કરનારાને સર્વે પાપોથી મુક્તિ મળે છે અને તેનો આત્મા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન પામે છે આ બે ફળ ભગવાનના જમણા પગમાં રહેલા જવનું ધ્યાન કરવાથી મળે છે. એક, સર્વ પાપોથી મુક્તિ મળે છે, અને બીજું, ભગવાનના સ્વરૂપનું અને પોતાના આત્માનું પણ એને સાક્ષાત જ્ઞાન થાય છે. બીજા નંબરનું ચિહ્ન જાંબુ. ભગવાનના જમણા ચરણમાં રહેલા જાંબુડાનું કોઈ ધ્યાન કરે તો એ ભક્તનું મન માઇક પંચ વિષયના રસમાં ક્યાંય બંધાય નહીં અને ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય છે. આ જાંબુનું ફળ છે. બરાબર ધ્યાનથી સાંભળજો, લખવું હોય તો લખી લેજો, નહીતર યાદ રાખજો. હું કાલ પૂછવાનો છું કે જાંબુડાનું ધ્યાન કરવાથી શું મળે, પછી કહેતા નહીં કે મેં સાંભળ્યું નહોતું કે જાણ્યું નહોતું. જાંબુડાનું ધ્યાન કરે એને બે ફળ, માઇક પંચ વિષયના રસમાં ક્યાંય બંધાય નહીં એક, અને ભગવાનની મૂર્તિમાં એનું મન સ્થિર થઈ જાય. ત્રીજું ચિહ્ન વજ્ર. વજ્રનું જે ધ્યાન કરે એ ભક્તના પાપરૂપી પર્વતને એ ધ્યાન ભેદી નાખે છે. જેમ ઇન્દ્રનું હથિયાર વજ્ર પર્વતને તોડી નાખે, એમ ભગવાનના ચરણમાં રહેલું વજ્રનું ચિહ્ન જો એનું ધ્યાન કરીએ તો આપણા પાપના પર્વતને તોડી નાખે છે. એક ફળ. બીજું ફળ, મનરૂપી પક્ષીની પાંખને છેદી નાખે છે, એટલે આપણું મન ભાગ ભાગ કરતું બંધ થઈ જાય. આ બે ફળ વજ્રનું ધ્યાન કરનારાને થાય છે. પાપરૂપી પર્વત ભેદે અને મનરૂપી પક્ષીની પાંખ છેદે. ટૂંકમાં ભગવાનના જમણા ચરણમાં રહેલા ચોથા કેતુ નામના, કેતુ એટલે ધ્વજ, ચિહ્નનું સુંદર ફળ સાંભળો. કામરૂપી શત્રુને જીતીને માઇક સુખ માત્રની વાસના ટાળે છે. ભગવાનના ચરણમાં રહેલી ધજા કામ શત્રુને જીતાડે છે. જે કોઈ ભક્તને કામ શત્રુ પીડતો હોય એણે ભગવાનના જમણા પગમાં રહેલી ધજાનું ધ્યાન ધરવું. હેતથી ધજાને ચુંબન કરવું, એને ધ્યાન ધરવું તો કામરૂપી શત્રુને નાશ કરે છે. માઇક સુખ માત્રની વાસના ટાળે છે. બે ફળ, કામશત્રુને જીતાડે છે અને માઇક સુખ માત્રની વાસના ટાળે છે ભગવાનના ચરણમાં રહેલું ધ્વજ. હવે ભગવાનના જમણા ચરણમાં જે કમળ છે, પદ્મ, એનું જો કોઈ ધ્યાન કરે તો એ કમળ જેવા ગુણને પામે. કમળનો કેવો ગુણ છે તો કમળ જળમાં રહે છે તો પણ જળથી પરાભવ પામતું નથી, જળ એને પલાળી શકતું નથી. તેમ ભગવાનના ચરણમાં રહેલા કમળનું કોઈ ધ્યાન કર્યા કરે તો એ ભક્તજન ભલે સંસાર રૂપી જળમાં રહે પણ બુડે નહીં, તે બુડે નહીં. સંસારમાં રહે છતાં એને સંસાર લેપે નહીં. આ કમળનું ધ્યાન કર્યાનું ફળ છે. છઠ્ઠું ચિહ્ન અંકુશ. જમણા ચરણમાં કોઈ ભક્ત આ અંકુશનું ધ્યાન કરે તો મનરૂપી હાથીને જીતીને વશ કરે છે. અંકુશ હાથી ચલાવવાનું હથિયાર છે. હાથી આગો પાછો થાય તો માવત હાથીના માથામાં લોઢાનો અંકુશ ખૂંટાડી દે બે ત્રણ ઇંચ, એટલે હાથી સીધો ચાલે. ભગવાનના ચરણમાં જે અંકુશ નામનું ચિહ્ન છે એ મનરૂપી હાથીને વશ કરવાનું અજોડ હથિયાર છે. મનરૂપી હાથીને જીતાડે છે. ટૂંકું, અંકુશ મનરૂપી હાથીને વશ કરે છે. સાતમું ચિહ્ન ઉર્ધ્વરેખા. ઉર્ધ્વરેખા ઉર્ધ્વગતિ કરે છે ભક્તની, અને અવતારી એવા પુરુષોત્તમ શ્રી ધર્મ ભક્તિના પુત્ર ઘનશ્યામ મહારાજ જ્યાં છે એવું જે અક્ષરધામ તેને પમાડે છે. એટલી ઉર્ધ્વગતિ કરે આ ઉર્ધ્વ રેખા કે ઠેઠ બધા આવરણને ઓળંગીને જ્યાં મહારાજ બેઠા છે તે અક્ષરધામ સુધી ઉર્ધ્વ ઉર્ધ્વ ઊંચે લઈ જાય અને ભગવાનના ચરણમાં સેવામાં મૂકી દે એવી આ ઉર્ધ્વ રેખા આ રીતે ભગવાનના ભક્તની ઉન્નતિ કરે છે. અષ્ટકોણ ભગવાન શ્રીહરિના જમણા પગના પાનીના ભાગમાં રહેલું અષ્ટકોણ આઠ ખૂણાવાળું ચિહ્ન એ અષ્ટાંગ યોગનું ફળ આપે છે. આનું જે ભક્ત ધ્યાન કરે એને વગર સાધ્ય અષ્ટાંગ યોગ સધાઈ જાય અને બધા જ આવરણોને ભેદીને સુખરૂપ એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેને ભક્ત પામે છે. આવું અષ્ટકોણનું ફળ છે, આઠ આવરણ ભેદીને અક્ષરધામ પમાડે. જમણા પગનું નવમું સ્વસ્તિક એટલે સાંખીઓ, ભગવાનની પાનીમાં આ સાંખીઓ છે જમણા પગમાં. આ સાંખિયાનું ફળ શું? તો જે આનું ધ્યાન કરે એને સર્વ પાપ થકી મુકાવે છે અને આત્યંતિક મોક્ષને પમાડે છે અને અતિશોભાયમાનને મંગળકારી છે આ સ્વસ્તિક. અર્થાત સ્વસ્તિકનું ધ્યાન કરનાર ભક્ત અતિશય શોભે છે અને એનું સર્વ રીતે મંગળ થાય છે. આમ જમણા પગના નવ ચિહ્નોનું ફળ કયું. હવે ડાબા પગના સાત ચિહ્નોનું ફળ કહું છું. કળશ એને આપણે દસમું ચિહ્ન ગણીએ જે ભગવાન શ્રીહરિના ડાબા ચરણમાં છે. એનું ધ્યાન કરો તો શું મળે? તો કે જેમ કળશ શિખર ઉપર ચડે છે તેમ સર્વોપરી જે શ્રીજી મહારાજનું અક્ષરધામ ત્યાં ભગત જૈન બિરાજે, શિખરે ચડી ગયો કહેવાય. કળશનું ધ્યાન કરનારો અક્ષરધામને પામે છે. અર્ધચંદ્ર અગિયારમું ચિહ્ન, અર્ધચંદ્રનું ધ્યાન કરનાર ભક્ત અંતરમાં અતિશય પ્રકાશ દેખે છે અને ચંદ્રને દેખીને જેમ પોઈણા પ્રફુલ્લિત થાય તેમ તે ભક્તનું મન અતિશય આનંદને પામે છે. અર્ધચંદ્ર ચંદ્ર પોઈણાને આનંદ આપે એમ ભક્તને આનંદ આપે છે. બારમું ચિહ્ન વ્યોમ, અલૌકિક ભગવાનની પ્રસન્નતાને કારણે જે નિષ્કામાદિક ગુણ તેને આ વ્યોમનું ધ્યાન કરનાર ભક્ત પામે છે અને આકાશની પેઠે નિર્લેપ થઈને ભગવાનના અક્ષરધામને પામે છે. નિષ્કામાદિક ગુણ મળે છે અને અક્ષરધામ મળે છે વ્યોમનું ધ્યાન કરનારાને. તેરમું ચિહ્ન ગોપદ, જે કોઈ ભક્ત ભગવાનના ડાબા ચરણમાં રહેલા ગાયના પગલાનું ધ્યાન કરે તો તે ગાયના પગલાના ખાડામાં ભરાયેલા પાણીને જેમ માણસ ઠેકી જાય એમ આખા સંસાર રૂપી દરિયાને ઠેકી જાય, પાર ઉતરી જાય, એવું આ ગોપદના ચિહ્નના ધ્યાનનું ફળ છે. ચૌદમું ચિહ્ન ધનુષ, ધનુષનું ફળ કહું છું. ભગવાનના ડાબા ચરણમાં રહેલા ધનુષનું જે કોઈ ભક્ત ધ્યાન કરે તો એ ભક્તથી કામ વગેરે તમામ શત્રુ હારી જાય છે, ભગતને છોડીને ભાગી જાય છે, એને કોઈ પ્રકારે અંતઃશત્રુ નડવા સમર્થ થઈ શકતા નથી. અંતઃશત્રુ આ ભગતને જીતી શકતા નથી જો આ ધનુષનું ધ્યાન ધરે તો. પંદરમું ચિહ્ન ત્રિકોણ, જે ભક્ત ભગવાનના ડાબા ચરણની પાનીમાં રહેલા ત્રિકોણનું ધ્યાન કરે છે તો તે ત્રિવિધ તાપને ટાળીને સ્થૂળાદિક ત્રણ દેહનો ત્યાગ કરીને બ્રહ્મમય દેહને પામીને અક્ષરધામને વિશે હરિકૃષ્ણ મહારાજની સેવામાં રહે છે. પ્રથમ તો ત્રિકોણનું ધ્યાન કરનારાને ત્રિવિધ તાપ ટળી જાય, ત્રણ તાપ ટળે, ત્રણ દેહ એના ટળે, બ્રહ્મમય દેહ મળે, અને અક્ષરધામમાં ભગવાનની સેવામાં પહોંચી જાય. આટલું મોટું ફળ ત્રિકોણનું ધ્યાન કરવાનું છે. સોળમું ચિહ્ન મીન. જે ભક્ત ભગવાનના ડાબા ચરણમાં રહેલી માછલીનું ધ્યાન ધરે તો એ ધ્યાનનો એવો ગુણ છે કે એ ભક્ત સંસારમાં રહે તો પણ સંસારરૂપી જળમાં ડૂબે નહીં, માછલીની જેમ તરે, હામે પૂરે હાલે. આવું ભગવાનના ચરણમાં માછલીના ચિહ્નનું ધ્યાન જો કોઈ કરે તો એને ફળ મળે છે. આમ આ સોળેય ચિહ્નોનું ધ્યાન કરનારાને શું ફળ મળે છે એના ઉત્તરમાં આ વાત કરી. ભક્તો આ વાત ધ્યાનમાં લે અને ભગવાનના ચરણમાં ખૂબ પ્રેમ કરે, ભગવાનના એક એક ચિહ્નને ચિંતામણી તુલ્ય માનીને ખૂબ પ્રેમ કરવો. એક જ ચિહ્ન ભગવાનના ભક્તના તમામ દોષો ટાળીને ભગવાન પમાડી દે એટલી સામર્થ્ય ધરાવે છે. પણ આ ચિહ્ન એને જ ફળે છે જે એનું ધ્યાન કરે છે. જે વ્યક્તિ ભગવાનના ચરણમાં રહેલા ચિહ્નોનું ધ્યાન નથી કરતો, એ ચિહ્નોની માળા નથી કરતો, એ ચિહ્નોને નથી સંભાળતો, તો એને માટે ચિહ્ન છે જ નહીં, કશા જ કામના નથી. એમનામ કોઈને કંઈ ફળ મળતું નથી, ધ્યાન ધરે એને ફળ મળે છે. એ પદ પંકજ ધ્યાન સંત સબે નિશ દિના કરાત. સ્વામિનારાયણના સર્વે સંતો છે તે બધા જ સંતો આ ચરણારવિંદનું ચિહ્નોનું રાત દિવસ ધ્યાન કરે છે. અરે નારદ સનકાદિક આદિક સાધુઓ, મુક્તો પુરુષો, મુનિઓ બધા જ એકાગ્ર ચિત્તથી ભગવાનના આ ચરણારવિંદોનું ચિહ્નોનું સ્મરણ કરે છે. બહુ મોટો લાભ માનીને બધા જ લોકો ભગવાનનું ધ્યાન સ્મરણ સતત કરે છે. પણ વાલા ભક્તો, બહુ મહિમા સમજીએ ભગવાનનો તો ભગવાનનું ધ્યાન કરવાનું મન થાય, ભગવાનનું ધ્યાન કરાય અને ધ્યાન થાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ સહજાનંદજી મહારાજ તે સર્વે ઉપાસકને ઉપાસ્ય મૂર્તિ છે. જે કોઈએ ઉપાસના કરવાની ઈચ્છા ધરાવી હોય એણે ઉપાસવા યોગ્ય તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ જ છે. કારણમ તુ ધ્યેયઃ, સર્વના કારણ હોય એનું જ ધ્યાન થાય, કાર્યનું ધ્યાન કરાય નહીં. ભગવાન સ્વામિનારાયણ સર્વ કોઈને ઉપાસવા યોગ્ય અદ્ભુત ઉપાસ્ય મૂર્તિ છે, સર્વને આનંદરૂપ છે. એક એક શબ્દ સાંભળજો, સર્વને આનંદરૂપ છે, સર્વ સારના સારરૂપ છે મારો મહારાજ, સર્વ તત્વના તત્વરૂપ છે પ્રાણ પ્યારો ઘનશ્યામ હરિકૃષ્ણ, સર્વને અતિ સુખના દેનારા છે, સર્વ દૈવતમાં દૈવતકારી છે, સર્વ મંગલમાં મંગળકારી છે, સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે, સર્વ આધારના આધાર છે, સર્વ પાવનમાં પાવનકારી છે, સર્વ ગુહ્યમાં ગુહ્ય રૂપ છે, સર્વ ગુણીના ગુણી છે, સર્વ ધામના ધામી છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે, ને સર્વે નામના નામી છે. આવો જ્યારે મહારાજની મૂર્તિનો મહિમા સમજીએ ત્યારે ભગવાનમાં બહુ હેત થાય અને બહુ ધ્યાન કરવાની મજા આવે ને બહુ સુખ આવે. વચનામત સારંગપુરના પહેલામાં મારો મહારાજ એવું બોલ્યા કે ભગવાનના એક રોમમાં જેટલું સુખ છે એના કોટીમાં ભાગની બરોબર પણ અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેળા કરીએ તોય થાય નહીં, કોટીમાં ભાગની બરોબર થાય નહીં. અને ભગવાનના સુખની આગળ તો પંચવિષયના સુખ તો નરકના કુંડ જેવા છે. આવો ભગવાનનો મહિમા પોતે ભગવાને સારંગપુરના પહેલા વચનામૃતમાં કહ્યો છે, વાંચજો ખબર પડે. આવો જ્યારે ભગવાનનો મહિમા આપણે સમજશું ત્યારે ધ્યાન થશે, મન ભગવાનમાં એક થઈ જાય છે. અને ગોપાળન સ્વામી શું કહેતા હતા કહો. ગોપાળન સ્વામી કહે, એવા જે પ્રત્યક્ષ શ્રી સહજાનંદ સ્વામી, એક એક શબ્દ ઉપર ધ્યાન દેજો, આ તો ગોપાળન સ્વામીની અતિ ઉત્તમ વાણી છે, સામાન્ય આ વાત નથી. એવા જે પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પરમ કારુણિક, તેમની મૂર્તિના બે ચરણારવિંદથી લઈને મસ્તક સુધી સર્વે અંગનું પૃથક પૃથક ધ્યાન કરવું, કેમ જે એકે એક અંગ તિલ ચિન્હ રોમે રોમ ચિંતામણી છે, પૃથક પૃથક દરેક અંગનું પ્રેમથી ધ્યાન કરવું. તે એકાંત સ્થળને વિશે બેસીને ઇન્દ્રિયો મન પ્રાણ તેનો પ્રત્યાહાર કરીને પૂર્વાપર રાત્રિને વિશે કહેતા, સાંજે સૂતી વખતે અને હવારે જાગીને પૂર્વાપર રાત્રિને વિશે અતિ દ્રઢ મતીએ કરીને, અતિ દ્રઢ ચિત્તે કરીને, અતિશય સ્થિર થઈને ભગવાનના ભક્ત તેમણે શ્રીહરિનું ધ્યાન કરવું. જો ચરણારવિંદથી મસ્તક સુધી પૃથક પૃથક અંગનું ધ્યાન કરવું, એકાંત સ્થળમાં બેસીને ધ્યાન કરવું, ઇન્દ્રિયોને જીતીને ધ્યાન કરવું, મન પ્રાણ તેનો પ્રત્યાહાર કરીને ધ્યાન કરવું, હવાર અને હાંજે ધ્યાન કરવું, અતિ દ્રઢ મતીએ ધ્યાન કરવું, અતિ દ્રઢ ચિત્તે ધ્યાન કરવું, અતિશય સ્થિર થઈને ધ્યાન કરવું, આસન જીતીને ધ્યાન કરવું, આમ ભગવાનનું ધ્યાન કરવું, એમ ગોપાળાન સ્વામી કહેતા. સ્વામી બહુ ધ્યાન કરતા. કામાર્ક તસ્કર નટ વ્યસની દ્વિષંતમ દ્વેષી, એ સર્વે પોતપોતાના વિષયને વિશે જેમ તત્પર થઈને મંડ્યા છે. કામાર્ક, કામથી પીડાયેલો કામી જીવ જેમ પોતાના વિષયમાં અતિ તત્પર થઈને મંડ્યો હોય, તસ્કર એટલે ચોર, પોતે જેમ પોતાનું ચોરીનું કર્મ કરવું એને વિશે રાતે જાગીને એવો તત્પર થઈને મંડ્યો હોય, નટ દોરડા ઉપર એવો તત્પર થઈને ચાલતો હોય, વ્યસની પોતાના વ્યસનમાં એવો ડૂબ્યો હોય દારૂ વગેરેમાં, અને દ્વેષી પોતાના દુશ્મનને મારવા એવો પોતે રાત દિવસ આલોચ રાખીને મંડ્યો હોય, બસ આ જે પાંચ દાખલા દીધા એ રીતે જ ભગવાનના ભક્તએ ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરવા અતિ હર્ષે યુક્ત સદાય તત્પર થઈને મંડવું. આવું વહાલા વહાલા ગોપાળાનંદ સ્વામી કહેતા. આ પાંચેય જણાના દાખલા દઈને કહ્યું કે એમ જ આપણે પણ આપણા પ્રિયતમ ભગવાન શ્રીહરિને માટે રાત દિવસ તત્પર થઈને ધ્યાન ધરવા મંડાઈ પડવું. કામી કામ સુખ માટે કેટલોય વલવલે છે, ચોર ધન માટે થઈને કેટલું જાગે ને કેટલું ગોઠવે ને કેટલું ચિંતવે છે, નટ પોતાના પેટ હારું કેટલી પ્રેક્ટિસ કરીને દોરડા ઉપર ચાલે છે, વ્યસની પોતે મોજ શોખ કરવા કેટલોય વ્યસનનું ધ્યાન ભજન કરીને એમાં ગળા ડૂબ પડે છે, અને દ્વેષી પોતાના દુશ્મનને મારવા હારું કેટલા પેતરા પ્લાનને જોખમ ખેડે છે, જેલમાં જવા હુદીનું ને રાત દિવસ ઊંઘમાં એના ભણકારા એને વાગે. આ પાંચ જણાની જેમ ભક્ત પણ એક છઠ્ઠો વ્યક્તિ છે, એને ભગવાન પુરુષોત્તમનો લોભ છે, એટલે એ પણ એની જેમ જ ગાંડો બાવરો રાત દિવસ ગાંઘો થાય ભગવાનને મેળવવા ને ધ્યાન ભજન કર્યા જ કરે, ઠાકે જ નહીં સમયો ચિત્ત, એ પરમેશ્વરની માળા પૂજા માનસી કથા કીર્તન સમાગમ દાસનો દાસ થઈને કર્યા કરે, ત્યારે એને ભગવાન પુરુષોત્તમની મૂર્તિની પ્રાપ્તિ થાય છે, આત્માનો મોક્ષ થાય છે, એને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, અખંડ અનુભવ રહે છે. કર્યા વગર તો કાંઈ મળે નહીં, દરેકે અભ્યાસ તો કરવો જ પડશે. આજ કરીએ કે કાલ કરીએ, હવે ધ્યાનથી સાંભળો. પાંચ જણાની સ્વામીએ વાત કરી, હવે બીજા છ જણાની વાત કરે છે. એક સાધ્વી એટલે સતી, બીજો ચકોર, ત્રીજું સલભ એટલે પતંગિયું, ચોથું મચ્છ, પાંચમું ચકવા ચકવી અને છઠ્ઠો બપૈયો. વાસુદેવ વિમલામૃત સ્તોત્રમાં આ શ્લોક છે. પેલો કામર તસ્કર નટનો છે. હવે આ છ જણા જેમ પોતપોતાના વિષયમાં નિમગ્ન છે, તેમ ભગવાનના ભક્તએ શ્રીહરિની મૂર્તિમાં અતિશય અતિશય આનંદે યુક્ત થતા નિમગ્ન રહેવું. સતી પોતાના સતીત્વમાં પતિની સેવામાં નિમગ્ન નિરત પ્રેમ ભર ગળા ડૂબ રહે છે. ચકોર ચંદ્રમાં ડૂબ્યો રહે છે. પતંગિયું અગ્નિમાં પડીને બળી મરે છે. મચ્છ પોતાના જળમાં જ વિહાર કરે છે, બહાર કાઢો જ મરે છે. ચકવા ચકવી રાત દિવસ એકાબીજીનામાં એક વૃત્તિએ મન રાખે છે. અને બપોયો સ્વાતિ નક્ષત્રમાં બંધાણો છે, મોર મેઘમાં બંધાણો છે, એમ ભગવાનનો ભગત ભગવાનની મૂર્તિમાં બંધાય અખંડ પ્રેમે યુક્ત પ્રભુની મૂર્તિમાં નિમગ્ન રહે, આનંદે યુક્ત થકો રહે. ને સમુદ્ર મંથન કરવાને સમય જેમ દેવ દાનવ મનમાં વિશ્વાસ લાવીને મંડ્યા હતા વલોણું કરવા, રાત દિવસ સમુદ્રનું વલોણું કરતા હતા, તેમ ભગવાનનો જે ભક્ત યોગી, તેમણે મનમાં દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનની મૂર્તિને ધારવાનો નિત્ય નવો અભ્યાસ કરવો રાખવો. જેમ વલોણું કરવા દેવને દાનો ભેળા મળીને મંડાઈ પડ્યા હતા, એમ ભગવાનના ભક્તએ ભગવાનની મૂર્તિના તિલચિનને ધ્યાન ધરવામાં, અંગો અંગને સંભાળવામાં, ભગવાનને પ્રેમ કરવામાં, ભગવાનની કથા સાંભળવામાં, કીર્તન ગાવામાં, ધૂન બોલવામાં, સેવા કરવામાં થાકવું જ ન જોઈએ, બરાબર છેલ્લા શ્વાસ સુધી મંડ્યા રહેવું જોઈએ, વિશ્વાસ રાખીને મંડ્યા રહેવું જોઈએ. જેમ દેવોને દાનવોએ વિશ્વાસ રાખ્યો કે જરૂર સમુદ્રમાંથી અમને રત્નો મળશે, મળ્યા, એમ ભગવાનના ભક્તએ થાકવું નહીં જોઈએ, હિંમત હારવું નહીં જોઈએ, એક જ દિવસ પણ અભ્યાસ છોડી દેવો નહીં જોઈએ, એને હિંમત રાખવી જ જોઈએ કે જરૂર ભગવાન મને મળશે, ભગવાનનો અનુભવ થશે, ભગવાનનો સાક્ષાત્કાર થશે, એમ માનીને ભગવાનનું સ્મરણ સેવા ચિંતન કર્યા જ કરવું જોઈએ. હવે ભગવાનનું ધ્યાન કરવામાં થોડીક નડતર જે બાબત છે એને સ્વામી બતાવે છે. એક, ધ્યાનીને રસાસ્વાદ બહુ નડે, નંબર વન બોલ્યા છે ગોપાલ સ્વામી. બીજી, ધ્યાનીને ઊંઘ બહુ નડે. અને ત્રીજી, હિંસા. અને ચોથું, વિક્ષેપ, કહેતા વ્યવહારિક વિક્ષેપ. આ ચાર બાબત ધ્યાન કરનારાને બહુ નડે. રસાસ્વાદ, ઊંઘ, હિંસા એટલે કે કોઈને પીડવાની વૃત્તિ, દ્વેષીલાપણું, રાગદ્વેષવાળું. અને વિક્ષેપ એટલે કે આપણે લાંબા પોળા વ્યવહાર કરી મૂક્યા હોય ને, એ ધ્યાન કરવા ન દે. જાજા લોકોની ઓળખાણ, જાજા લોકો હારે મોહબ્બત, જાજા લોકોમાં હારા થઈને આપણે જરાક આબરૂવાળા બની ગયા હોય ને, એ બધું ધ્યાન કરવામાં ભારે આડું આવે. આ બધા તત્વ ધ્યાનના વિરોધી છે. તેનો ત્યાગ કરે ત્યારે ધ્યાન થાય, નહીં તો ન થાય, એમ ગોપાલ સ્વામી બોલ્યા. વળી ગોપાલ સ્વામી કહે, શ્રીહરિનું સમગ્રપણે મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ સર્વક્રિયામાં અખંડ સ્મૃતિ ન રહે. આ સંસારમાં કોઈ બાય ભાઈ અખંડ નામ સ્મરણ કરતો હોય, અખંડ હરિનું રટણ કરતો હોય, સ્મૃતિ રાખતો હોય તો સમજી લેજો કે એને ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાણો હશે. મહિમા સમજાણ્યા વિના કોટી ઉપાય કરે તો પણ અખંડ નામ સ્મરણ સર્વક્રિયામાં થઈ શકતું નથી ને જો કોઈ કરે છે તો એને ભગવાન સમજાઈ ગયા છે એ વાત પાકી. એટલે ગોપાલ સ્વામીએ સ્પષ્ટ કહી દીધું કે શ્રીહરિનું સમગ્રપણે મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે, મહાત્મ્ય જાણવા રૂપી સાધન કરે તો બરાબર છે, ઠીક છે, રેડી, પાયા ઉપર વાત છે. પણ મહાત્મ્ય જાણવા રૂપ સાધન પડ્યું મૂકીને બીજા કરોડ સાધન કરે તોય ભગવાનનું અખંડ સ્મરણ ન થાય. તો શેનાથી થાય? એક જ સાધન કરે થાય. કયું સાધન? ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો જેમ છે એમ મહિમા કથા વાર્તામાંથી, સાધુ સંતો પાસેથી, શાસ્ત્રોમાંથી બરાબર સમજીને ઘોળીને બરાબર ધારણ કરે તો એની મેળે ધ્યાન થવા માંડે. બાકી ભગવાનના મહાત્મ્યને જાણવા રૂપી સાધનને પડ્યું મેલીને બીજા વ્રત તપ જાત્રા કે આ તે ફલાણું ઢીકડું ગમે એમ કરે નહીં, અખંડ સ્મરણ થાય નહીં. અખંડ સ્મરણ જેને રાખવું હોય એણે ભગવાનના મહિમાને બરાબર સાંભળવો, વાંચવો, વિચારવો અને હૃદયમાં અખંડ વારંવાર ધારવો અને અમલમાં લેવો તો આપમેળે મૂર્તિ આખો દિવસ સાંભળે ને વગર કરે એની મેળે જેમ આંખ મટકા મારે એમ જીવ ભગવાનનું નામ રટણ કર્યા કરે દાખલા વિના. આંખ મટકા મારે છે આપણને પૂછતી નથી, આપણને કોઈ દાખલો પડતોય નથી, એ ઓટોમેટિક ઘડિયાળ હાલ્યા કરે એમ આપણી આંખ મટકા માર્યા કરે. એમ જેને ભગવાન શ્રી હરિનો જેમ છે મહિમા સમજાઈ જાય ને એનું મન એની મેળે ઓટોમેટિક ભગવાનનું સ્મરણ રટણ કર્યા જ કરે. ભક્તને ખબર ન હોય ને એને પોતાને ભગવાનનું ધ્યાન થયા કરતું હોય એને ખ્યાલ ન હોય, જેમ મટકાનો ખ્યાલ નથી હોતો એમ. એ છે મહિમા જાણ્યાનું ફળ. ઘણા ભગતને ભગવાનનો મહિમા જાણવામાં, મહિમા સાંભળવામાં, મહિમા વાંચવામાં, મહિમા કહેવામાં બહુ રસ નથી આવતો. એનું તાન કંઈક બીજે હોય છે, એનું વજન કંઈક બીજે હોય છે. ઘણા તો કહે છે પંચ વિષયના ખંડનની વાતો કરો, એ વાત સારી છે, ખોટી નથી, પણ એ બધું ઠીંગડા દીધા જેવું છે. ભગવાનનો મહિમા સમજવા જેવી તો કોઈ વાત નથી, અદ્ભુત વાત છે. માટે ભગવાનના મહિમાને પડકારતો કોઈ ગ્રંથ હોય, કોઈ શ્લોક હોય, કોઈ કીર્તન હોય, કોઈ અધ્યાય હોય, કોઈ પ્રકરણ હોય, કોઈ સાખી, કોઈ દોહો, તો એને બરાબર વાગોળીને જીવમાં ગોખી નાખવો, રટણ કરીને યાદ રાખવો તો મહિમા થાય. મહિમા વાળાને કોઈ આંબે નહીં. અને મહિમા જાણ્યા વિના કોટી સાધન કરે પણ સર્વક્રિયાને વિશે અખંડ નામ રટણ ને મૂર્તિની સ્મૃતિ રહે નહીં. સ્વસ્તિક આસને કરીને, નાશાગ્ર વૃત્તિ રાખીને, દેહને સમ રાખીને, પછી નેત્રને મીચીને, પ્રતિલોમ વૃત્તિએ અંતરમાં મૂર્તિને સન્મુખ રહીને ધ્યાન કરવું, મૂર્તિની સન્મુખ રહીને ધ્યાન કરવું. અને યુક્ત છે આહાર વિહાર આદિ જેને, એવો થકો શુદ્ધ જીવરૂપ થઈને, અતિશય રોમાંચિત કરીને, અતિશય ગદગદ કંઠે થઈને, અતિશય હર્ષાયમાન થકો, અતિશય ત્વરાય કરીને, અતિશય દાંત થકો અને અતિશય શાંત થકો અને અતિશય સમાહિત થકો પ્રત્યક્ષ મૂર્તિ જે શ્રીહરિજી મહારાજ એમના સ્વરૂપનો અતિશય મહિમા સમજે, અનંત અપાર ધામરૂપજી અક્ષર બ્રહ્મ ત્યાંનું સમગ્ર સુખ ભેળું કરીએ તો પણ શ્રીહરિજીના એક રોમના સુખની બરોબર ન આવે એવો દઢ મહિમા સમજે, એવો જે દઢ જ્ઞાની છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. ફરી વાર વાંચું છું, બરાબર ધ્યાનથી સાંભળો. સ્વસ્તિક આસને બેહવું, પ્રથમ તો સરસ મજાનું આસન કરવું, પછી નાશાગ્ર વૃત્તિ ઠેરાવવી, લાંબા લાંબા શ્વાસ લેવા, મનને સ્થિર કરવા, અને લાંબા શ્વાસે મન સ્થિર ન થાય તો પૂરક રેચકને કુંભક કરવું. કહેતા ધીમે ધીમે પેટ શ્વાસથી ભરી દેવું, પછી શ્વાસ રોકી રાખવો એમનામ પેટમાં, પછી ધીમે ધીમે શ્વાસ બહાર આવવા દેવો. ધીમે ધીમે પેટ શ્વાસથી ભરો એને પૂરક કહેવાય, અને એમનામ પૂરી રાખો એને કુંભક કહેવાય, અને ધીમે ધીમે શ્વાસ છોડીને બહાર કાઢો એને રેચક કહેવાય. આવી રીતે થોડાક પ્રાણાયામો કરે, એટલે પ્રાણવાયુની સાથે જેની ગતિ છે એવું મન પ્રાણવાયુ સ્થિર થતાં આપોઆપ સ્થિર થાય, સંકલ્પ વિકલ્પ નબળા થઈ જાય, મન કુદાકુદ ભાગાભાગ કરતું હોય તે બંધ થઈ જાય. એટલે સ્વામીએ કીધું કે નાશાગ્ર વૃત્તિ રાખીને, શરીરને એકદમ સીધું રાખીને, નેત્રને મીચીને, પ્રતિલોમ વૃત્તિ અંતરમાં મૂર્તિને સન્મુખ રહીને ધ્યાન કરવું. પ્રતિલોમ વૃત્તિ ધારણ કરવી, અંતરમાં મૂર્તિને સન્મુખ રહેવું, એટલે જેમ આપણો દેહ છે એમ જ અંદર મૂર્તિ ધારણ કરવી, અને આહાર વિહાર યુક્ત કરવો. બહુ ખાઈ એને ધ્યાન થાય નહીં, બહુ ભૂખ્યો રહે ને એને થાય નહીં, બહુ રખડ્યા કરે એને ધ્યાન થાય નહીં, હાવ રૂમમાં પુરાય રહે ને એને થાય નહીં. માટે આહાર ને વિહાર બે કંટ્રોલમાં રાખવા, શુદ્ધ જીવરૂપ થવું, ત્રણ શરીરથી ત્રણ અવસ્થાથી ત્રણ ગુણથી પોતાને અલગ માની, શુદ્ધ આત્મા માની, અને ભગવાનના સ્વરૂપમાં જોડાવું. અને હવે કેટલી બધી ધ્યાનની તીવ્રતા લગાડવી, લોભ લગાડવો, ખળભળાટ જગાડવો, ભડભડતી ભૂખ જગાડવી, એ બાબતે સ્વામી આવું બોલે છે. અતિશય રોમાંચિતે કરીને ધ્યાન કરવું, આમ રોમાળા ખડા થઈ જાવ આપણે, અતિશય ગદગદ કંઠે ધ્યાન કરવું, દીન આધીન થઈને, અતિશય હર્ષાયમાન થકા ધ્યાન કરવા, બહુ મોટો લાભ માનીને ધ્યાન કરવા, હરખ ભર્યા. એકનો એક છોકરો પરણાવે એની માં જાતિ હોય ને એને હરખનો પાર ન હોય ને એથી વધારે હરખ ધ્યાન કરવા બેસીને ત્યારે ધારણ કરવો કે હા હા હા, આજ તો મારા ભાઈ કે મને ધ્યાન કરવાની એક સેકન્ડ મળી ગઈ, મિનિટ મળી ગઈ, હા હા મહારાજ મહારાજ મહારાજ, એમ અતિ હર્ષાયમાન થકો ધ્યાન કરે, અને અતિશય ત્વરાએ કરીને ધ્યાન કરે. ધ્યાન કરવામાં બહુ નિરાંત રાખવી ને શાંતિ રાખવી એવી વાત નથી, સમજ્યા? જેમ મનગમતો કોઈ માણસને કાંઈક મળે તો એ કેવો ઉતાવળો થઈ જાય, કામીને મનગમતું સુખ મળે, ચોરને મનગમતું ધન મળે, દુશ્મનને મનગમતો દુશ્મન મળે, ત્યારે એને કોઈ વાતે ધીરજ ન રહે ને એવા ઉતાવળા થઈ જાય. એમ ભગવાનના ભક્તને ધ્યાન કરવામાં અતિ ઉતાવળા થઈ જવું, અતિશય ત્વરાએ કરીને ધ્યાન કરવું, અતિશય દાંત થકા ધ્યાન કરવું. દાંત એટલે ઇન્દ્રિયોને બરાબર મરડીને સીધી રાખવી, એને દાંત કહેવાય. દાંત થકા ધ્યાન કરવું, અતિશય શાંત થકા ધ્યાન કરવું. શાંત થકા એટલે અંતકરણને, મન બુદ્ધિ ચિત્ત અહંકારને બરાબર કંટ્રોલમાં લેવાય, એને શાંત કહેવાય. અને અતિશય સમાહિત થકો ધ્યાન કરે. સમાહિત થવું એટલે કે સર્વે જગ્યાએથી વૃત્તિઓને ખેંચીને પરમેશ્વરના સ્વરૂપમાં એકાગ્ર કરવી. આમ કરીને પ્રત્યક્ષ મૂર્તિ જે શ્રીહરિજી મહારાજ, એમના સ્વરૂપનો પછી અતિશય મહિમા વિચારવો, વાવાઝોડાની જેમ અતિશય મહિમા વિચારે, અતિશય મહિમા સમજે, એમ ખૂબ વિચારે, ત્યારે એને પછી ભગવાનના સ્વરૂપમાં એવું હેત થાય, એવું હેત થાય, ગાંડું હેત થાય, ને ભગવાનનું એવું સુખ આવે કે ન પૂછો વાત. અને પછી એક વાત કરી કે અનંત અપાર ધામરૂપ જે અક્ષર બ્રહ્મ, તેનું સમગ્ર સુખ ભેળું કરીએ તો પણ શ્રી હરિજીના એક રોમના સુખની બરોબર પણ ન આવે, એવું એ ભક્તને ધ્યાનમાં સુખ આવે. અને એવો જે દ્રઢ જ્ઞાની છે એને જ શ્રી હરિનું ધ્યાન થાય છે, અર્થાત બીજાને થતું નથી, કરી શકે નહીં, ભલે બેહે, ભલે વાત કરે ને વિચારે, પણ આ કહ્યું એવી પાત્રતા હોય, એવો જ્ઞાની હોય તો એને ધ્યાન થાય. આપણે બધાએ હવે ધ્યાન કરવું છે, કેમ થશે? માંડો તૈયારી કરવા ધ્યાન કરવાની, હમણાં શરૂ કરાવું છું. અંગુલી પંક્તિ અતિ સમ શુભ ભગવાનની આંગળીઓની પંક્તિઓ અતિશય સેક સરખી શુભ છે. રક્તનવાંકુર સો, લાલ રંગના નવા કુપળા જેવા પરમાત્માના ચરણ કમળનું સુખ. અહો અહો, મને ક્યાંથી મળે? એ તો સુખનું ધામ છે. ચરણ કમલ સુખ ધામ છબી દેખી મુનિ રહે મો. આવા ભગવાનના ચરણ કમળને જોઈને મહા મોટા બ્રહ્મરૂપ મુનિઓ અખંડ એક તાર જોઈ રહે છે, એમાં મોહી જાય છે, પાગલ થઈ જાય છે, ખોવાઈ જાય છે. શુક્લ હી રક્ત રક્તો નત જે હું રવિ શશિ જ્યોતિ હરત હે તે હું.
શુક્લ હી
લાલાશ ભરેલા સફેદ અને ઉપડતા એવા બધી આંગળીઓના નખ નખ સૂર્ય અને ચંદ્રની કાંતિને હરે એવા છે. શુક્લ હી રખ રક્તો નત જે રવિ શશિ જ્યોતિ ભરત હે તે હું.
શુક્લ
તે ચરણ કમળને શનકાદિક મોટા મુનિઓ મોટા મોટા સંતો અને મહંતો હૃદયમાં ધારે છે.
એ ચરણ ઉર ધરત હે સંતા,
જ્યોતિ હરત હે તે. વાહ, વાલાના ચરણ હાથીએ દાબીએ, આંખે દાબીએ, મસ્તકે દાબીએ, વારંવાર ચુંબન કરીએ ભગવાનના ચરણ તળામાં.
ગીતા ઉન્નત વ્રતુલ સમજે હી ગુલ્ફ ચારુ સોહત હે તે.
ચરણારવિંદ નું ધ્યાન ધરો, અદભુત વર્ણન આવી રહ્યું છે. થોડી ઉપરથી ગોળ એક સરખી સુંદર ઘૂંટીઓ છે.
કિંચિત ઉન્નત વ્રતુલ સમજે હી ગુલ્ફ ચારુ સોહત હે તે.
ભક્તન કેમ નહીં લોભે,
ગુરુ જુગલ કર ભતુલ્ય શોભે,
રહવાલો
બૃહત
કટિ શોભિત પટ પીતે, કટિ મે ખલ ચોરત હે ચીતે.
બૃહત કટિ શોભત પટ પીતે, કટિ મે ખલ ચોરત હે ચીતે,
ચોરત હે ચીતે. આમ આધારાનંદ સ્વામી શ્રી નારાયણ અંગ ચિંતામણીમાં ભગવાનના એક એક અંગને ચિંતામણી કહીને અતિ ભાવથી લખે છે કે ભગવાન શ્રી હરિની થોડી ઉપણતી ગોળ એક સરખી સુંદર ઘૂંટીઓ છે, ફણા છે, એડીથી યુક્ત ઘણી શોભે છે. એમની પિંડીઓ અને ઘૂંટણને દેખીને લોકો મોહિત થઈ જાય છે. બંને સાથળ કરભના તુલ્ય શોભી રહ્યા છે. કરભ કોને કહેવાય? કાંડાથી ટચલી આંગળી સુધીનો જે હાથનો ભાગ આને કરબ કહેવાય. સાથળ કરભના જેવા શોભી રહ્યા છે. તે પોતાના ભક્તના મનને લોભાવે છે. પછી રેશમી પિતાંબરથી વિટાળાયેલ વિશાળ કટી ભાગને ભગવાનના ભક્ત જોઈ રહે. ભગવાનની કેડ બહુ શોભે છે કે જેના ઉપર પહેરેલો કંદોરો તો ભક્તના ચિત્તને ચોરી જાય છે. ભક્તના હાથમાં ચિત્ત નથી રહેતું એવો કંદોરો ભગવાનનો શોભે છે. વિશ્વ સકલ સુખદાયી શોભા મની કરુણા હિ ભુવન રતિપતિ રહત લજાઈ કટી દેખત મુનિ હરખ મન. આ હા હા, સમગ્ર વિશ્વને સુખ આપનાર શોભાના મણિરૂપ કરુણાના ધામ સદા મુનિના મનને હર્ષ આપનાર એવી કમરને દેખીને કામદેવ પણ લજાઈ જાય છે. કેવી ભગવાનની કેડ, સમગ્ર વિશ્વને સુખ આપનારી શોભાના મણિરૂપ એટલે કે શ્રેષ્ઠ શોભારૂપ કરુણાનું ધામ સર્વે કરુણા એમાં રહીશ મુનિના મનને હર્ષ આપનારી. બસ આવી ભગવાન શ્રી હરિની કંદોરાવાળી કેળ જોઈને તો કામદેવ બિચારો હાવ ભોંઠો પડે, શર્મિંદો થઈ જાય. નિમ્ન વ્રતુલ નાભિનલીન શોભિત સુંદર શ્યામ ઉદર હિ મે ચલ દલ હિ સમ ત્રિવલી હરત મદ કામ ત્રિવલી હરત મદ કામ. ભગવાનની નાભીનું વર્ણન આવે છે અને પેટમાં ત્રિવળી પડે છે એનું વર્ણન આવે છે. બરાબર ધ્યાનમાં ધારો, માંડો બોકા લેવા, ભગવાનની કેડ પકડીને ડૂટી અને ત્રિવળી અને પોઈના જેવા પેટ આરે ગાલ અડાડીને ભગવાનમાં હમાઈ જાઓ. આ જ રૂડું ટાણું છે કુંડળ ધામ ઉતાવળી તીર્થને કિનારે આ વિશ્મી શિબિરમાં આપણે ફાવી ગયા, જાણે ભગવાન ભેગા થઈ ગયા. કમળના જેવી સુશોભિત ભગવાનની નાભી, શ્યામ સુંદર અને ગોળ એવી નમતી ઊંડી મસ્ત મજાની નાભી છે ખાણિયા જેવી. પીપળાના પાનના જેવા ઉદરમાં રહેલી ત્રિવળી કામદેવના મદને હરે છે. એવા સુંદર નવા પીપળાના પાન જેવું કોણું ભગવાનનું પેટ દિવ્ય અલૌકિક શોભે છે. એવી રોમાવટી શોભે છે ભગવાનના ઉદરે. સંતો એને જોયા જ કરે છે. કેમ જે એ અનંત કોટી બ્રહ્માંડનું કારણ છે, દિવ્ય અલૌકિક આનંદ છે, મૂર્તિમાન આનંદ. સોહત હે ઉર અતિશય ભારી ભગવાનના હવે વક્ષસ્થળનું વર્ણન કરે છે. કહેતા પરમાત્માની પોળી મજબૂત છાતી, શ્રીહરિનું વક્ષસ્થળ ઘણું ભારે શોભી રહ્યું છે. તેમાં શ્રી વત્સના ચિહ્નની શોભા તો અલગ જ છે. શુભ અને મન ભાવતા બંને સ્તનને જોઈને સૂર્ય અને ચંદ્ર પણ લજ્જિત થઈ જાય છે. સોહત હે ઉર અતિશય ભારી
સોહત હે ઉર અતિશય ભારી
તામે શ્રીવાસ્તકી છબી ન્યારી. ધ્યાન કરો ભગવાનની છાતી આરે ભેટી પડો. નહીં દઉં શુભ જો મન ભાયે
નહીં દઉં શુભ જો મન ભાયે
શશી ભાનુ દેખત હી લજાય
શશી ભાનુ
સૂર્ય ચંદ્ર લજાય જાય એવા સ્થાન
લજાય.
સોહત હે પુર અતિશય ભારી ભગવાનની છાતી અદ્ભુત શોભે છે. બથ લેવાનું મન થાય એવી તામે શ્રીવાત છકી છબી ન્યારી
તામે શ્રીવાત છકી છબી ન્યારી
દ્રઢ આજાનુ લંબિત જેહા
દ્રઢ આજાનુ લંબિત જેહા
अधिक भुज दंड सोहत देहा मजबूत घुटन सुधी लांबा एवा भगवान ना भुज दंड अधिक भुज दंड सोहत देहा
अधिक
भगवान की आंगळीओ अद्भुत छे अंगुली ते ही सूक्ष्म शुभ राजे
अंगुली ते ही सूक्ष्म शुभ राजे
सोर पद्म जो बहुविध छाजे
सोर पद्म जो बहुविध छाजे
बहुविध छाजे
बहुविध छाजे
गोठण सुधी लांबा मजबूत भगवानना बन्ने हाथ छे भुज दंड एने कहे छे बहु शोभे छे पोताना वाला भक्त ने ज्यारे प्रभु मजबूत भुज दंड थी पोतानी छातीए वाल थी दबावे त्यारे भगत नो भवे भवनो ठाक उतरी जाय छे सूक्ष्म आंगळीओनी शुभ पंक्ति आहा लाल कमळनी જેમ અનેક રીતે શોભી રહી છે એવી ભગવાનના હાથની હથેળીઓ અને આંગળીઓ અને એની પંક્તિઓ અને એના વેઢાઓ અને એમાં રહેલી રેખાઓ અને ઉન્નત શ્વેત અરુણ નખ જોઈ દ્યુતિ સહિત રાજત હે સોઈ દેખી જુગલ કર છબી મન ભાવે સબ જનકુ આનંદ ઉપજાવે ઉપડતા લાલાશ ભેર્યા શ્વેત નખને જોઈને તથા નખની કાંતિએ સહિત લાલાશવાળી નખની હથેળીની મન ભાવચી શોભા જોઈને સૌને ઘણો આનંદ થાય છે ઘણો આનંદ થાય છે વાલા ભક્તો ભગવાનની મૂર્તિ જેવું કરોડો બ્રહ્માંડમાં સુખદાયી કોઈ નથી ભગવાન શ્રી હરિના રૂમાળાના એક કટકાના લાખ ભાગ કરીએ એમાંના એક કટકા જેટલું ધ્યાન ઇન્દ્રિય કર્યું હોય છે ભગવાનની મૂર્તિનું તેને ઇન્દ્રાસન પદ મળ્યું છે દેવનો રાજા દેવરાજ ગણાઈને અનેક અપ્સરાઓને અનેક વિમાનોને અનેક સરોવર બગીચાને મહેલોમાં ફરનારો થયો એ ભગવાનના એક રૂમાળાના એક કટકાના લાખમાં ભાગ જેટલું જ એને ધ્યાન કર્યું એમાંથી એ મળ્યું એટલું સુખ એ ધ્યાનનું ફળ છે વાલા ભક્તો જરીક વધારે ધ્યાન કર્યું એટલે બ્રહ્માને 14 લોકનું રાજ મળ્યું છે ભગવાનની મૂર્તિના ધ્યાનના ફળને તો શેષજી 1000 મુખમાં 2000 જીભે કલ્પકાળ સુધી વર્ણવે તોય ન વર્ણવી શકાય એટલું મહારાજની મૂર્તિને સંભાળ્યાનું પૂન છે ભગવાનને હૃદયમાં ધાર્યાનું પૂન છે ભગવાનને વહાલ કર્યાનું પૂન છે પરમાત્માની સાથે હેત પ્રીતને સ્નેહ કરીને બંધાવ્યાનું પૂન તો કોઈથી કહેવાય એવું નથી અને ભગવાનની સાથે આખો દિવસ વાતો કર્યાનું પૂન તો કરોડો યજ્ઞ કરો તોય ન મળે એટલું છે એમ ભગવાન હારે સંબંધ રાખ્યાના પુણ્યને તો કોઈ ગણી શકે એમ નથી યજ્ઞ કરો પાઠ કરો કીર્તન કરો દંડવટ કરો સેવા કરો દાન કરો ભજન કરો ગમે તે સાધન કરો પણ ભગવાનને સંભાળવા માટે જ એ બધા સાધન હોય છે અને જો સાધન જ ભગવાન સંભાળવામાં આડા આવે તો એ તો પગે બાંધેલા ડેરા જેવા ગણાય માટે ભગવાન શ્રીહરિની મૂર્તિમાં તો અતિ આસક્તિ કરીને ગાંડા થઈને ખોવાઈ જવું એ જ મનુષ્યજન્મનું ફળ છે અદ્ભુત અદ્ભુત ગ્રંથ આધારાનંદ સ્વામીનો નારાયણ અંગ ચિંતામણી કરજુગ ધ્યાન જોઈ જેહિ જન હિત ઉર ધરહિ નિત્ય અક્ષર હોત હિ સોઈ જન્મ મરણ કે મેટી દુખ બરાબર ભગવાનના હાથ પકડો પ્રેમથી ચુમ્મા લાગો અપને ગલે પે લે લો ભક્ત પોતાના હિતને માટે હૃદયમાં ધ્યાન ધરે બંને હાથનું તો તે જન્મ મરણના દુઃખને મટાડીને અક્ષરરૂપ થઈ જાય છે ભગવાનના હાથના ધ્યાનનું ફળ આવ્યું બે હાથને જો બરાબર સંભાળવા માંડે તો અક્ષરરૂપ થઈ જાય અમથા વળ ખાઈ ગયા અક્ષરરૂપ થવા બ્રહ્મરૂપ થવા આત્મરૂપ થવા મેળ પડ્યો નહીં પણ મહારાજની મૂર્તિના એક અંગરૂપ જે ભગવાનના હાથ એનું જો પ્રેમથી વહાલ કરીને ધ્યાન ધરવા માંડીએ તો આપ મેળે અક્ષરરૂપ થઈ જવાય છે એવું આધારાનંદ સ્વામી કહે છે લ્યો ગોપાલ સ્વામી શું કહે છે એ જરા સાંભળ્યા જેવું છે સ્વામી તો બહુ મોટાને બહુ ઝીણી વાત કરે ને આપણને બધાને છે ને અજ્ઞાન છોડાવી પ્રમાદ છોડાવીને એવા ભગવાન તરફ દોડાવી મૂકે કે ન પૂછો વાત. ધન્ય ગોપાલ સ્વામીને. ગોપાલ સ્વામી કહે જન્મ મરણથી રહિત થવું અને બ્રહ્મરૂપ થવું તે અલૌકિક દ્રષ્ટિ છે. કઈ અલૌકિક દ્રષ્ટિ છે? જન્મ મરણથી રહિત થવું ને બ્રહ્મરૂપ થવું તે અલૌકિક દ્રષ્ટિ છે. ભગવાનને દેખવા એ અલૌકિક દ્રષ્ટિ હશે, આત્માને દેખવો તે અલૌકિક દ્રષ્ટિ તો હશે, પણ ગોપાલ સ્વામી તો અહીંયા એમ કહે છે કે જન્મ મરણથી રહિત થવું અને બ્રહ્મરૂપ થવું તે અલૌકિક દ્રષ્ટિ છે, અને તે ચર્મદ્રષ્ટિથી નોખી છે. તમને એમ થાય ઓહો હો હો, એવી અલૌકિક દ્રષ્ટિ શું કરવાથી આવે, કેમ આવે? ગોપાલ સ્વામી કહે તે દ્રષ્ટિ ભગવાનની મૂર્તિને ધ્યાને કરીને આવે છે. ધ્યાન ધ્યાન ધ્યાન, અખંડ કરો ધ્યાન. ભગવાનની મૂર્તિના ધ્યાને કરીને એવી દ્રષ્ટિ મળે છે, અલૌકિક દ્રષ્ટિ, જેથી જન્મ મરણ રહિત થવાય અને બ્રહ્મરૂપ થવાય. ભાઈ ભાઈ, બ્રહ્મરૂપ ભગવાનના ધ્યાને થવાય છે, પણ તે વિના કોટી સાધન કરીને પોતાના જીવને દેખવો અથવા બ્રહ્મને દેખવું તે દ્રષ્ટિ આવતી નથી. કહેતા બ્રહ્મરૂપ થવું કે ભગવાનના દર્શનને પામવું એ કોટી સાધન કરો તોય ન થાય. એને માટે તો એક જ સાધન છે, ભગવાનનું ધ્યાન. અને ભગવાનનું ધ્યાન કોટી સાધનો કરો તોય ન થાય. એને માટે એક જ સાધન છે, ભગવાનનું મહાત્મય. અને ભગવાનનું મહાત્મય પણ કોટી સાધન કરો તોય ન આવે. એને માટે એક જ સાધન છે, એવા મહિમાવાળા સદગુરુનું શરણ લઈને એને હાથ જોડીને દાસ થાવ એટલે એવો મહિમા તમારા મી રેડી દે. એક જ સાધન સત્સંગ. સત્સંગથી મહિમા, મહિમાથી ધ્યાન, અને ધ્યાનથી દિવ્ય દ્રષ્ટિ, આત્મા પરમાત્માનો અખંડ સાક્ષાત્કાર. બેડો પાર પૂરું થયું, કાળકર્મ માયાથી ઓલકર વ્યા ગયા, હવે એના હાથમાં આવીએ નહીં, અને દુઃખનો તો છાંટોય નહીં અનુભવાય કરોડો યુગો જાય તોય, એવા કોઈ અલૌકિક આનંદમાં, ભગવાન સહજાનંદમાં આપણે ખોવાઈ જઈશું. પણ સૌ પ્રથમ સત્સંગ, સત્સંગથી મહિમા, અને મહિમાથી ભગવાનમાં હેત, હેતથી અખંડ ભગવાનનું ધ્યાન, અને અખંડ ધ્યાનથી એવી દિવ્ય દ્રષ્ટિ પૂરું. માટે જે એ દ્રષ્ટિને પામ્યા હોય તે હમણાં કોઈ વાત કરે તે કાંઈ માન્યામાં આવે નહીં. હમણાં હું કહું જે સર્વત્ર બ્રહ્મ છે ને પિન બ્રહ્માન કાંઈ નથી, ત્યારે તમે કહેશો જે અમે આગળ વાત કરો છો તો અમને દેખતા જ હશો તો, એવી શંકા મનમાં આવે. પણ બ્રહ્મને દેખવાની દ્રષ્ટિ તે પણ નોખી છે, ને પૃથક દેખવાની દ્રષ્ટિ પણ નોખી છે. લ્યો, બ્રહ્મને દેખવાની દ્રષ્ટિ નોખી છે ને પૃથક દેખવાની દ્રષ્ટિ નોખી છે. સર્વત્ર બ્રહ્મને દેખવું બધામાં એ એક દ્રષ્ટિ છે, ને બધાથી પૃથક એકલું બ્રહ્મ દેખવું એ પણ દ્રષ્ટિ નોખી છે. એ વાત સમજવી જોઈએ. તમે બધા બેઠા છો ને તમારામાં બ્રહ્મ દેખવું એ પણ એક દ્રષ્ટિ છે, ને તમને કોઈને ભાળવું નહીં એકલું બ્રહ્મ દેખવું એ પણ દ્રષ્ટિ છે. અનેક વિદ્યાઓ છે, તે વાતને સમજવી જોઈએ. ખોટી શંકા કરવી નહીં કે અમને ભાળો છો તો અમને દેખતા જશો, ને આ તમને દેખીએ છીએ ને બ્રહ્મને દેખીએ છીએ, અને એકલા બ્રહ્મને જ દેખીએ એવી પણ દ્રષ્ટિ છે, એ પણ નોખી છે. એ મર્મને અજ્ઞાની જીવ જાણતા નથી, પણ જ્ઞાનીને તો શાસ્ત્રમાં અનંત લોચન કહ્યા છે. ને ભગવાનની મૂર્તિનું જે અખંડ ધ્યાન કરે છે તે સર્વને દેખે છે, ને અલૌકિક દ્રષ્ટિને પામે છે. આવું ભગવાન શ્રી હરિના ધ્યાનનું અદ્ભુત ફળ છે. આપણને ધ્યાન કરવાનો ઉમળકો નથી થતો એ બહુ મોટી ભૂલ છે. ચડવો જોઈએ ઉમળકો, ધ્યાન કરવામાં પાછા પડવું નહીં. ધ્યાન ક્યાંથી ભલા માણસો, ભાગીમાં ધ્યાન ક્યાંથી? ધ્યાન તો બહુ મોટી વસ્તુ છે. ભાગ્યશાળીથી ધ્યાન થાય, દુર્ભાગ્યથી થતું નથી. માટે ભગવાનના ભક્તએ તો મોટા ભાગ સમજીને ધ્યાનમાં બરાબર ધ્યાન આપવું તો જ શ્રીજી મહારાજ રાજી થાય. શ્રી નારાયણ અંગ જેહી અતિ હિત ચિંતહી કોઈ, મહામુક્ત તેહી જનકુ ધન્ય કહત હે સોય. સાંભળો સાંભળો સાંભળો, હે ભગવાન સ્વામિનારાયણના અંગોને કોઈ હેતથી ચિંતવે તો તે મહાન મુક્તો, એને ધન્ય ધન્ય કહે છે. મહા મોટા મુક્તો આ ભગતને ધન્ય ધન્ય કહે છે. કેમ? તો કે હો 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 હો, આવા આ મોટા ભગવાન સ્વામિનારાયણ એના અંગો અંગને આ ભગત સંભાળે છે, પ્રેમ કરે છે, વાલ કરે છે, ધ્યાન ધરે છે, ચિંતન કરે છે, વખાણ કરે છે, ગાય છે, આ ગાંડો થાય માટે આને ધન ધન ધન, ભગતને ધન, એમ મહામુક્તો અક્ષરધામના આ ભગતની સ્તુતિ વખાણ માંડે કરવા. બોલો કેમ? જે એને ભગવાનના અંગો અંગનો બહુ મહિમા છે એટલે એમાં કોઈ યત કરે કે એનું ધ્યાન કરે તો મહામુક્તો બહુ રાજી થઈ જાય. અરે ભગવાન તો એથી વધારે રાજી થઈ જાય. કેમ? જે મેં એકવાર કહ્યું હતું, ભગવાનને બહુ ગમતી બાબત એ છે કે તમે એને સંભાળો. પોતાને જે કોઈ સંભાળે એના ઉપર ભગવાન બહુ રાજી થઈ જાય છે. અને એના ઉપર અક્ષરધામના બધા મુક્તો અને ધરતી ઉપરના બધા પ્રગટ મુક્તો રાજી રાજીના રેડ થઈ જાય છે. ધ્યાન ભજન સાચા દિલથી નિર્માની થઈ, રાંક થઈ, હવને હાથ જોડી દાસનો દાસ થઈને કોઈ મહિમાથી કરે તો એના ઉપર બધા રાજીના રેડ થઈ જાય. એવું આ ધ્યાનનું બહુ જબરું બળ છે. વળી ગોપાલ સ્વામીએ 35મી વાતમાં એમ કહ્યું કે શસ્ત્રાસ્ત્રનો અને ધર્મનો અધિકારી હોય અને સિદ્ધિને અર્થે યત્ન કરતો હોય, સાંભળજો, બે, તેને મધ્ય ભગવાનને અર્થે યત્ન કરતો હોય, ત્રણ, તેને મધ્ય ભગવાનને જાણીને યત્ન કરતો હોય, ચાર, એવા હજારો હજાર ભેગા કરીએ અને એને મધ્ય કોઈ જ્ઞાની ભગવાનનું સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય તે અંતે રહિત છે તો પણ તેને તત્વે કરીને યથાર્થ પોતાના જ્ઞાનની વિશાળતાને અનુસારે કોઈક જાણે છે. પણ જેમ છે તેમ તો અંતને કોઈ નથી પામતા, ને ભગવાન પોતે પણ પોતાના મહિમાના અંતને નથી પામતા, તો બીજા તો પામે જ કેમ? એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમણે અનંત કોટી બ્રહ્માંડના ને બ્રહ્મપુરાદિક ધામના જે સમગ્ર ઐશ્વર્ય તે પોતાની મૂર્તિને આધીન છે તે સમાધિએ કરીને દેખાડીને તથા સૌ સૌના ઈષ્ટદેવ રૂપે પોતે પોતાનું દર્શન દઈને અનંત જીવને પોતાનો સર્વોપરી મહિમાએ સહિત નિશ્ચય કરાવ્યો. એવા સ્વામિનારાયણ ભગવાન, એણે અનેકને પોતાનો સર્વોપરી મહિમાએ સહિત નિશ્ચય કરાવ્યો. એવી રીતે સર્વોપરીને સ્વરાટ થકા પોતે વર્તે છે એમ પ્રત્યક્ષ મૂર્તિ જે શ્રીહરિજી તેમનો મહિમા સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. આવો મહિમા અખંડ ધારે, વિચારે, સમજે તો જ એને ધ્યાન થાય, બાકી થાય નહીં. આ વાતો, આ બધી બાબતને વારંવાર વાંચે સાંભળે ત્યારે આ યાદ રહે ને પછી ઘૂંટાય ને પછી સિદ્ધ થાય. એકવાર સાંભળી ગયા ને ભૂલી ગયા તો શું સિદ્ધ થાય? જેને ભગવાન જોતા હોય એને આમાં મંડાઈ પડવું. વળી સ્વામી કહે છે, દેહ અને દેહ સંબંધી પદાર્થ તેને કાક વિષ્ટાતુલ્ય જાણે ને કોઈના ગુણદોષમાં ન ભળે ને નિંદા સ્તુતિનો ત્યાગ કરે અને નેત્ર શ્રોત્ર અને વાણી તેને જીતે અને ઠેકડી મશ્કરી આળસ પ્રમાદ તેને ટાળે અને યથાર્થ નિર્બીજ સાંખને નિર્બીજ યોગને જાણે અને સબીજ સાંખને ને સબીજ યોગ તેને શુદ્ધ સંપ્રદાય કરીને એકાંતિક સંત થકી જે સમજે છે તેને મૂર્તિનું ધ્યાન થાય. આપણને ન થાય કાંઈ દુઃખ ન લગાડવું, ઠેકાણા વગેરેને કાંઈ ધ્યાન ન થાય. ધ્યાન કરવા માટે તો ઘણું બધું પ્રથમ કરવું પડે, પછી ભગવાનના સ્વરૂપમાં જોડાવાય ને અખંડ ધ્યાન થાય. કાંઈ મેળ ન હોય, પંચવર્તમાન ન હોય, કે કંઈ ઇન્દ્રિ કાબુ ન હોય, રસાસ્વાદનો પાર ન હોય, ઊંઘ આળસનું તો ઘર હોય અને પાછો વળી કહે છે મારે ધ્યાન કરીને ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવી, ઝાલી નીકળમાં. તારે ધ્યાન કરવું હોય, ભગવાન પામવું હોય તો બહુ સુધરવું પડે એમ છે, ઝાઝું હરખું થવું પડે એમ છે. જો આમાં કીધું દેહ અને દેહના સંબંધી પદાર્થ તેને કાક વિષ્ટાતુલ્ય જાણવા જોઈએ, જેને ધ્યાન કરવું હોય પોતાના દેહને પહેલાં તો જાણે કાગડાની ચરક જેવો જાણવો, હવે પછી ધ્યાન થાય. આવું ગોપાળાનંદ સ્વામી કહે છે, હું નથી કહેતો. દેહમાં યતનો પાર ન હોય ને દેહને પોતાનું રૂપ માનતો હોય ને દેહને જ પોતાનું ઘરને સુખ માનતો હોય એવું એ ધ્યાન કરવા ભગવાનનું બે, દેહનું ધ્યાન થાય, ભગવાનનું ધ્યાન થાય. દેહને તો કાગડાની ચરક જેવો માને તાર મેળ પડે અને દેહના સંબંધીને પણ કાગડાની વિષ્ઠા જેવા જાણે. મારા બાપાને, મારી બાળીને, મારા છોકરા એમ કર્યા કરે ધ્યાન ન થાય કોઈ દી. અને કોઈના ગુણ દોષમાં ન ભળે, જે હોય તેને મુબારક. કોઈના ગુણ દોષમાં પડે જ નહીં. ગુણ હોય તોય ભલે, દોષ હોય તોય ભલે, એકેયમાં આકર્ષણ પામે નહીં. આકર્ષણ અને એક ભગવાનના અંગો અંગનું એ જ ચિંતામણીઓનું આકર્ષણ રે. વળી નિંદા સ્તુતિનો ત્યાગ કરે, ન તો કોઈની નિંદા કરે, ન કોઈની સ્તુતિ, ખુશામતને વખાણ કરીને હારો થવા જાય, રૂપિયાવાળાને જગતના મોટા કહેવાતા સત્તાવાળાની પડખે સડી જાય, ફોટા વીડિયામાં આવવા હારું હળિયું દે, એવાને કોઈ દી ધ્યાન ન થાય. આભલું જોઈને ઊભો રહી જાય, પોતાનું ડાસુ શાર કરતી જોવે, એને શું ધ્યાન થાય ભગવાનનું, પોતાના દેહનું થાય. નેત્ર શ્રોત્ર ને વાણી એને જીતે. જો નેત્રને જીતવા જોઈએ, નેત્રથી ગમે તે જોયા કરે અને કોઈ દી ધ્યાન ન થાય. ગમે એવું ટીવીમાં છાપામાં હાલતા ચાલતા આવતા જગતમાં રૂપ જોયા કરે, માંસના લોસા જોવે અને પછી ભગવાનની દિવ્ય મૂર્તિનું ધ્યાન ધરત કાંઈ ન ધરાય, એ જ બધું જગતને ટીખળાડું આવે. શ્રોત્ર જીતવા જોઈએ, કાને કરીને ગમે એવું સાંભળ્યા કરે અને પછી ધ્યાન કરવા બે ધ્યાન ન થાય. વાણી જીતવી જોઈએ, ગમે તેમ બોલ બોલ કરે, બોલવાનો જેને ઠા ન હોય, વાતની વાતે ખીજાઈ જાય ને ગમે એવું વાંકી નાખે, એવા ધ્યાન કરવા બે તેને કાંઈ ધ્યાન ન થાય. આ બધું જીતવું પડે. નેત્ર શ્રોત્ર વાણી, ઠેકડી મશ્કેરી કરવાની બહુ ટેવ હોય એવાથી ધ્યાન ન થાય, આળસુને ધ્યાન ન થાય, પ્રમાદી માણસને ધ્યાન ન થાય. કેમ, જે વસ્તુ જે ટાણે કરવાની હોય તે ટાણે જેણે કરવાની ટેવ પાડી હોય એવાથી ધ્યાન થાય. હવે આરતી કરતા હોય ત્યારે ચેષ્ટા કરવા બોલે, બધા ચેષ્ટા કરતા હોય ત્યારે પાછો દંડવટ કરે, ઊંધું હવળું કરે, હવ ભજન કરે ત્યારે પાછો એ કામ કરે, બધા કામ કરે ત્યારે ભજન કરે, ઊંધો ઊંધો જ હાલે વિશેષતા દેખાડવા, આવાનું કોઈ દી ધ્યાન ન થાય. મૂરખ કહેવાય, એ તો અહંકારી છે. માટે ઠેકડી મશ્કરી આળસ પ્રમાદ એને ટાળવા અને યથાર્થ નિર્બીજ સાંખ્યને અને નિર્બીજ યોગને જાણવા, સબીજ યોગને અને સબીજ સાંખ્યને શુદ્ધ સંપ્રદાય કરીને એકાંતિક સંત થકી જાણવા, તો ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન થાય. સબીજ સાંખ અને નિર્બીજ સાંખનું લક્ષણ કહું છું, ધ્યાનથી સાંભળો. હવ પ્રથમ બીજ કોને કહેવાય, પછી સબીજને નિર્બીજની વાત કરીએ. પહેલાં તો બીજ એટલે શું, પછી બીજે સહિત અને બીજે રહિત. બીજ એટલે પરમાત્માનું સ્વરૂપ. બીજ એટલે પરમાત્માનું સ્વરૂપ, બિયારણ, બિયા. હવે સાંખ્યનો અર્થ કહું છું. સાંખ એટલે જ્ઞાન, સમજણ. હવે યોગનો અર્થ કહું છું. યોગ એટલે વૃત્તિનું જોડાણ, ઉપાસના. બીજ એટલે ભગવાનનું સ્વરૂપ. સાંખ એટલે જ્ઞાન, સમજણ. યોગ એટલે વૃત્તિનું જોડાણ, ઉપાસના. આ ત્રણ શબ્દ તમે સમજી લીધા. બીજ એટલે શું બોલો જોઈ, સાંખ એટલે, યોગ એટલે ઉપાસના, બરાબર. હવે સૌ પ્રથમ નિર્બીજ સાંખ્યનું લક્ષણ કહું છું. કેમ, જે ગોપાલ સ્વામી કીધું કે આ બધું સમજે અને ધ્યાન થાય. નિર્બીજ સાંખ એટલે શું, તો ભગવાનને ક્યારેય પણ માયિક આકાર નથી, ભગવાનને કોઈ પણ પ્રકારનું અજ્ઞાન નથી, તથા ભગવાનને અશુભ વાસના છે જ નહીં એવી સમજણ, એવો મહિમા સમજવો, એને કહેવાય નિર્બીજ સાંખ્ય. ફરી વાર કહું છું, ભગવાનને ક્યારેય પણ માયિકાકાર, અજ્ઞાન તથા અશુભ વાસના છે જ નહીં એવી સમજણ શીખવી, એવો મહિમા શીખવો, એને નિર્બીજ સાંખ્ય સિદ્ધ કર્યું કહેવાય. નિર્બીજ યોગ કોને કહેવાય, કહું છું. એવા જે સદા માયા પર પરમાત્મા, એવા જે સદા માયા પર પરમાત્મા, તેમાં વૃત્તિઓને જોડવી એ ભગવાનને નિર્લેપ તથા નિર્ગુણ સમજીને તેની ઉપાસના કરવી એનું નામ નિર્બીજ યોગ. ભગવાનમાં વૃત્તિઓ જોડવી, ભગવાનની ઉપાસના કરવી એને નિર્બીજ યોગ કહેવાય. એવા જે માયા પર પરમાત્મા તેમાં વૃત્તિઓ જોડવી અને એવા ભગવાનને નિર્લેપ તથા નિર્ગુણ સમજીને તેની ઉપાસના કરવી. ચાલો હવે સબીજ સાંખ્ય ને સબીજ યોગની વ્યાખ્યા કરું છું. તેમાં પ્રથમ સબીજ સાંખ્ય કોને કહેવાય તો નિર્ગુણ એવા જે પરમાત્મા, નિર્ગુણ એવા જે પરમાત્મા તે દયા, જ્ઞાન, શક્તિ વગેરે અનંત દિવ્ય ગુણોથી યુક્ત છે. નિર્ગુણ એવા જે પરમાત્મા તે જ્ઞાન, દયા, શક્તિ વગેરે અનંત દિવ્ય ગુણોથી યુક્ત છે તથા અનાદિસિદ્ધ, અનાદિસિદ્ધ દિવ્ય સાકાર મૂર્તિ છે. વળી જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એ સર્વથી શ્રેષ્ઠ છે ને તે સર્વના નિયંતા છે, આધાર છે, આત્મા છે. આવો મહિમા સમજવો એને કહેવાય સબીજ સાંખ્ય. ભગવાનનો આવો મહિમા સમજવો એને કહેવાય સબીજ સાંખ્ય. હવે છેલ્લું સબીજ યોગ કોને કહેવાય? એવા સર્વોપરી શ્રીહરિના સ્વરૂપમાં, એવા સર્વોપરી શ્રીહરિના સ્વરૂપમાં અતિ પ્રેમે કરીને અખંડ વૃત્તિ રાખવી, એમાં જ જોડાયેલા રહેવું એને કહેવાય સબીજ યોગ. એવા સર્વોપરી શ્રીહરિના સ્વરૂપમાં અતિ પ્રેમે કરીને અખંડ વૃત્તિ રાખવી, એમાં જ જોડાયેલા રહેવું એને કહેવાય સબીજ યોગ. આ બધું વ્યવસ્થિત સમજીને જેમ છે એમ ભગવાનનો મહિમા સાચા સંત પાસેથી નિર્માની સેવક બનીને શીખીએ ત્યારે અખંડ ધ્યાન થાય, ભગવાનમાં જોડાવાય, ભગવાનમાં હેત થાય, ભગવાનનું સુખ આવે. પણ એમ નામ તો કાંઈ હાથમાં આવે એમ નથી. અદભુત ભગવાન શ્રીહરિના ધ્યાન સંબંધી વાતો આ નારાયણ અંગ ચિંતામણીમાં આપણે સાંભળી રહ્યા છીએ. કંબુહિ કંઠ ચિબુક રદ શોભે, શંખના જેવો વાલાનો કંઠ. બેહો ધ્યાનમાં હવે, હાલો. શંખના જેવો મારા પ્રાણ પ્યારા પ્રભુનો કંઠ, ચિબુક અને સુશોભિત હોઠની વચ્ચે દાંતની પંક્તિ તો મનને લોભાવનારી છે, શ્યામણી છે અને ઘણી ઉજ્જવળ છે તથા કાંતિએ સહિત ઘણી સુખકારી છે એવી ભગવાન શ્રીહરિના હોઠની, દાંત પંક્તિની અને મહારાજના મુખની અદ્ભુત શોભા છે, ભગવાનની સુંદર નાસિકા છે. આહા, મનરૂપી ભમરાઓ લોભાઈ રહે છે. પૂર્ણચંદ્રના બિંબના જેવા શ્રીહરિના મુખમાં ભક્તજન રૂપી ચકોર ચિત્ત પરોવીને રહે છે. એમ એક એક અંગ ભગવાન શ્રી હરિના અદ્ભુત શોભી રહ્યા છે, એક એક અંગ. આવી રીતે ભગવાન શ્રી હરિની મૂર્તિને ભગવાનના ભક્તો અતિ ભાવથી ધ્યાનમાં ધારે. આ મૂર્તિને ભગવાનનો ભક્ત પ્રેમથી સંભાળે તો એટલું બધું સુખ થાય કે ન પૂછો વાત. પણ સંભાળવાની ટેવ પાડવી જોઈએ.